એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરી રહ્યા છીએ જે ખરેખર અનોખું છે. શ્યોરલી યુ આર જોકિંગ મિસ્ટર ફાઇનમેન.
હા, અને તેના લેખક રિચાર્ડ ફાઇનમેન એથી પણ વધુ અનોખા. આ કોઈ એવી આત્મકથા નથી જેમાં તારીખો અને ઘટનાઓનો સૂકો ક્રમ હોય.
બરાબર, આ તો જાણે ફાઇનમેન પોતે આપણી સાથે બેસીને વાતો કરતા હોય એવું લાગે. નાના નાના પ્રસંગો, રમૂજો અને એમની વિચારવાની રીત, એ બધું જ.
ખરેખર રિચાર્ડ ફાઇનમેન એટલે કે 1918 થી 1988 એ અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પણ માત્ર એટલું કહેવું પૂરતું નથી.
હા, કારણ કે 20મી સદીના સૌથી તેજસ્વી દિમાગમાંના એક હતા, ખરું ને?
બિલકુલ, અને પ્રભાવશાલી પણ એટલા જ. એમને 1965માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
શેના માટે મળ્યો હતો એ? કંઈક ક્વોન્ટમ?
હા, ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ, QED. એમણે આ ક્ષેત્રમાં જે કામ કર્યું એ ખરેખર ક્રાંતિકારી હતું.
QED આ થોડો ટેકનિકલ શબ્દ છે, સામાન્ય શ્રોતાઓ માટે થોડું સરળ કરી શકીએ?
ચોક્કસ. જો સાવ સાદી ભાષામાં કહીએ તો QED એ પ્રકાશ અને પદાર્થના જે સૂક્ષ્મ કણ હોય છે ને, જેમ કે ઇલેક્ટ્રોન, એમની વચ્ચે જે લેવડ દેવડ થાય, જે આંતરક્રિયા થાય,
અચ્છા,
એનું એકદમ સચોટ ગણિત છે. ફેનમેને જે રીત શોધી અને પેલા ફેનમેન ડાયાગ્રામ્સ બનાવ્યા ને,
હા, એ તો બહુ પ્રખ્યાત છે.
બસ એનાથી આ બધી જટિલ ગણતરીઓ અને સમજણ બહુ જ સરળ બની ગઈ. ભૌતિકશાસ્ત્ર માટે આ એક મોટો કૂદકો હતો.
સમજાયું. અને આ સિવાય પણ એમણે ઘણું કામ કર્યું હતું ને, પેલો અણુ બોમ્બ વાળો પ્રોજેક્ટ.
હા, મેનહટન પ્રોજેક્ટ, એનો પણ એ હિસ્સો હતા. અને પછી પેલી ચેલેન્જર સ્પેસ શટલ દુર્ઘટના બની.
ઓ હા, એ તો ભયાનક હતી.
એની તપાસ માટે જે રોજર્સ કમિશન બન્યું એના પણ એ મહત્વના સભ્ય હતા.
એટલે વિજ્ઞાન જગતમાં તો એમનું નામ ખૂબ મોટું, પણ આ પુસ્તક, આ કથાઓ એ આજે પણ કેમ મહત્વની છે? આપણને શું મળે એમાંથી?
સારો સવાલ છે. જુઓ, ફાઇનમેનની વાત ખાલી વિજ્ઞાનની નથી. એમની જિજ્ઞાસા જુઓ, કોઈ પણ વસ્તુના મૂળ સુધી જવાની એમની તડપ, પછી એમની બૌદ્ધિક પ્રામાણિકતા, કોઈ પણ સત્તા હોય કે પરંપરા એને સવાલ પૂછવાની હિંમત, અને સૌથી મોટી વાત, જે પણ કરો એમાં આનંદ માણો. શીખવાની પ્રક્રિયા એમના માટે રમત હતી.
એટલે જ કદાચ એમને ધ ગ્રેટ એક્સપ્લેનર કહેતા હશે. અઘરી વાતો સહેલાઈથી સમજાવતા.
બરાબર, ઘોખણપટ્ટી નહીં પણ સાચી સમજ, આ જ એમનો મંત્ર હતો. અને આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
ચાલો તો આ સફરની શરૂઆત કરીએ. એમના બાળપણ વિશે, એમના ઘડતર વિશે કંઈક કહો. આ જિજ્ઞાસુ મન બન્યું કેવી રીતે?
એમનો જન્મ ન્યૂયોર્કના ફાર રોકવેમાં. બાળપણથી જ કંઈક ને કંઈક પ્રયોગો કર્યા જ કરે. ઘરે જ નાની લેબ જેવું બનાવી દીધેલું.
ખરેખર?
હા, રેડિયો રિપેર કરવા હોય કે કેમેસ્ટ્રીના અખતરા કરવા હોય, બધું જ જાતે જ કરે. પુસ્તકો વાંચે પણ પછી જાતે કરી જુએ, એ જ એમની રીત હતી.
અને એમના પિતાજીનો બહુ મોટો પ્રભાવ હતો એવું સાંભળ્યું છે.
હા, એમના પિતા મેલવિલ ફાઇનમેન એ વ્યવસાયે સેલ્સમેન હતા, પણ એમની વિચારવાની રીત બહુ વૈજ્ઞાનિક હતી. એમણે જ રિચર્ડને શીખવ્યું કે ખાલી નામ ગોખી મારવાથી કંઈ ના વળે.
એ કેવી રીતે? કોઈ દાખલો છે?
હા, પેલો પક્ષીવાળો કિસ્સો બહુ જાણીતો છે. એમના પિતા રિચર્ડને ફરવા લઈ ગયા હતા. એક પક્ષી બતાવ્યું અને કહ્યું, જો આ પક્ષીનું નામ દુનિયાની 5 ભાષામાં તને આવડે તો પણ તને એના વિશે શું ખબર પડી?
મુદ્દાની વાત.
તને એ ખબર છે કે શું ખાય છે, કેમ એના પીંછા સાફ કરે છે, ક્યાં ઉડીને જાય છે? મતલબ કે નામ જાણવું એ અલગ વાત છે, અને કોઈ વસ્તુને ખરેખર સમજવી એ સાવ અલગ વાત છે.
વાહ, આ તો પાયાની શીખ કહેવાય.
અને આ જ સમજ લઈને તેઓ આગળ વધ્યા હશે, MIT માં, પછી પ્રિન્સ્ટનમાં.
હા, MIT માં તો એમની હોશિયારી દેખાઈ જ, પણ સાથે એમની મસ્તીખોર બાજુ પણ. મિત્રો સાથે મળીને હોસ્ટેલનો દરવાજો જ કાઢી નાખેલો.
શું વાત કરો છો?
હા, નિયમો તોડવામાં એમને મજા આવતી. પછી ગયા પ્રિન્સ્ટન ઉચ્ચ અભ્યાસ માટે. ત્યાં થોડું ગંભીર વાતાવરણ, પણ ફાઇનમેન તો ફાઇનમેન જ ને, એટલે ત્યાં પણ કંઈક કર્યું હશે.
પુસ્તકનું નામ જ ત્યાંથી આવ્યું છે, શ્યોરલી યુ આર જોકિંગ મિસ્ટર ફાઇનમેન.
અચ્છા, એ શું પ્રસંગ હતો?
એક ચા પાર્ટી હતી પ્રિન્સ્ટનમાં. ડીનની પત્નીએ એમને પૂછ્યું, ચામાં ક્રીમ લેશો કે લીંબુ? હવે ફાઇનમેનને સામાજિક રીતભાતની બહુ ગતાગમ નહીં, એમને તો બંને ભાવતા હતા. એટલે એમણે કીધું બંને. પેલી સ્ત્રી તો નવાઈ પામી ગઈ કે શ્યોરલી યુ આર જોકિંગ મિસ્ટર ફાઇનમેન. બસ આ જ એમનો સ્વભાવ હતો, રૂઢિઓને સવાલ કરવો ભલે ને અજાણતા જ હોય.
ગજબ કહેવાય. અને પ્રિન્સ્ટનમાં મોટા વૈજ્ઞાનિકો સાથે પણ મુલાકાત થઈ હશે ને?
હા, આઇન્સ્ટાઇન, પાઉલી, વોન ન્યુનેન, એ બધા સાથે સીધી મુદ્દાની વાત કરે. કોઈ બીક નહીં, કોઈ સંકોચ નહીં. એમણે પોતાની ગણિતની રીતો પણ ત્યાં જ વિકસાવી.
પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને લોસ એલામોસ, મેનહટન પ્રોજેક્ટ, એ બહુ જ ગંભીર સમય હશે.
હા, એ તબક્કો એમના જીવનનું બહુ જ જટિલ હતું. અણુ બોમ્બ બનાવવાનો ગુપ્ત પ્રોજેક્ટ, ત્યાં એમણે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો સીધો ઉપયોગ કર્યો. મોટી ગણતરીઓ માટે જે ટીમ હતી એને લીડ કરી.
પણ ત્યાં એમનું બીજો જ રૂપ જોવા મળ્યો એવું તમે કહેતા હતા?
હા, એમણે ત્યાં તાળા તોડવાનું શીખી લીધું. સેફ ક્રેકિંગ.
શું? તાળા તોડવાનું? શા માટે?
મજાક માટે નહીં, એમનો હેતુ એ બતાવવાનો હતો કે મોટામાં મોટી સુરક્ષા વ્યવસ્થા પણ કેટલી પોકળ હોઈ શકે. માણસની ભૂલો, ધારણાઓ, એ બધું. એ ગુપ્ત દસ્તાવેજવાળા સેફ ખોલીને અંદર મજાકિયા ચિઠ્ઠી મૂકી આવતા.
બાપરે, આ તો જોખમી કહેવાય.
હા, પણ એમનો ઈરાદો માત્ર સિસ્ટમની ખામી બતાવવાનો હતો. પેલી એમની સત્તા વિરોધી વૃત્તિ અહીં પણ દેખાય. એમ કે સુરક્ષાના નામે જે દેખાડો છે એ કેટલો ભ્રામક છે.
અદ્ભુત. પણ એ સમય એમના અંગત જીવન માટે બહુ દુઃખદ હતો ને?
હા, ખૂબ જ. એમની પહેલી પત્ની આર્લિન ગ્રીનબામ, જેમને ખૂબ પ્રેમ કરતા હતા, એ લાંબા સમયથી ટીબી સામે લડી રહી હતી.
ઓહ.
ફેનમેન દિવસ રાત લોસ એલામોસના કામમાં વ્યસ્ત, અને ત્યાં જ નજીકના શહેરમાં હોસ્પિટલમાં આર્લિનનું મૃત્યુ થયું. એક તરફ દેશ માટે અતિ મહત્વનું અતિ ગુપ્ત કામ, અને બીજી તરફ આ અંગત દુર્ઘટના.
આઘાતજનક હશે એમના માટે.
ચોક્કસ. આ અનુભવે એમના ઉપર બહુ ઊંડી અસર કરી. જીવનની ફિલસૂફી કદાચ વધુ પાકી થઈ. આર્લિન જ હંમેશા કહેતી, બીજા લોકો શું વિચારે છે તેની તમારે શી ચિંતા.
આ વાત એમના વ્યક્તિત્વમાં દેખાય છે. યુદ્ધ પછી શું થયું? એમની કારકિર્દી કેવી રીતે આગળ વધી?
યુદ્ધ પછી પહેલા કોર્નેલ ગયા, પછી લાંબો સમય કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે કેલટેકમાં પ્રોફેસર રહ્યા. શરૂઆતમાં થોડો થાક જેવું લાગેલું, વૈજ્ઞાનિક બર્નઆઉટ કહી શકાય.
હા, આવું બને ઘણા લોકો સાથે.
પણ પછી એક સાવ સામાન્ય ઘટના બની. કેફેટેરિયામાં બેઠા હતા અને એક પ્લેટ હવામાં ઉછળીને ગોળ ગોળ ફરતી હતી, વોબલિંગ પ્લેટ.
હા.
એમણે રમતમાં જેનું ગણિત માંડ્યું, ક્યાં કેવી રીતે ફરે છે, એની પાછળનું ભૌતિકશાસ્ત્ર શું છે, બસ આ નાનકડી રમતે એમનો રસ પાછો જગાવી દીધો.
અને આ જ સંશોધન પછી નોબેલ પુરસ્કાર તરફ લઈ ગયો.
હા, આખરે એ જ કામ ક્યુઈડી અને નોબેલ પ્રાઇઝ સુધી પહોંચ્યું. કેટલી અદ્ભુત વાત છે નહીં?
ખરેખર, સાવ સામાન્ય લાગતી વસ્તુમાંથી કેટલી મોટી શોધ. આ જ એમની ખાસિયત હતી.
બિલકુલ. અને આ સમજ, આ જ્ઞાન એ માત્ર પોતાના સુધી ના રાખ્યું, એને વહેંચવામાં પણ માનતા. એમના ફેનમેન લેક્ચર્સ ઓન ફિઝિક્સ,
હા, એ તો આજે પણ ભણાવવામાં આવે છે, ક્લાસિક ગણાય છે.
બરાબર. દુનિયાભરના વિદ્યાર્થીઓ માટે એ બાઇબલ જેવું છે. એમણે બ્રાઝિલમાં પણ ભણાવ્યું અને ત્યાંની શિક્ષણ પદ્ધતિની બહુ ટીકા કરી.
શા માટે? શું જોયું એમણે ત્યાં?
એમણે જોયું કે વિદ્યાર્થીઓ સૂત્રો ફટાફટ બોલી જાય, પણ એનો અર્થ શું, એનો ઉપયોગ શું, એ કશી ખબર જ નહીં, બસ ગોખણપટ્ટી. પેલી એમના પિતાની વાત જાણવું અને સમજવા વચ્ચેનો ભેદ, એ એમને ત્યાં સ્પષ્ટ દેખાયો.
સાચી વાત છે. અને એમની રૂચિઓ માત્ર ભણાવવા કે ભૌતિકશાસ્ત્ર પૂરતી નહોતી ને?
જરાય નહીં. એમની જિજ્ઞાસા તો ચારે કોર ફરતી હતી. બ્રાઝિલ ગયા તો ત્યાં સાંબા સ્કૂલમાં જોડાઈ ગયા, પર્ક્યુશન વગાડતા શીખ્યા, પોર્ટુગીઝ ભાષા શીખ્યા.
વાહ.
ચિત્રકામ પણ કર્યું, ઓફે એવા ઉપનામથી ચિત્રો બનાવ્યા અને એક્ઝિબિશન પણ કર્યું. માયા લોકોની જૂની લિપિ ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
એટલે જ્ઞાનની કોઈ સીમા જ નહીં એમના માટે.
બિલકુલ. અને છેલ્લે પેલી ચેલેન્જર દુર્ઘટનાની તપાસ, ત્યાં એમણે ફરી બતાવ્યું કે વૈજ્ઞાનિક સત્ય શું છે. પેલો પ્રયોગ યાદ છે? બરફના પાણીમાં ઓરિંગ મૂકીને બતાવ્યો કે ઠંડીમાં એ કેવી રીતે બરડ થઈ જાય છે.
હા, એ ખૂબ જ પ્રભાવશાળી હતું. એમનું કેવું હતું કે કુદરતને મૂર્ખ ન બનાવી શકાય.
બરાબર. રિયાલિટી મસ્ટ ટેક પ્રેસિડન્સ ઓવર પબ્લિક રિલેશન્સ, ફોર નેચર કેન નોટ બી ફૂલ્ડ. આ જ એમનો સંદેશ હતો.
આટલી બધી વાતો સાંભળીને લાગે છે કે એમના જીવન પાછળ કોઈક ચોક્કસ ફિલોસોફી, અમુક મૂલ્યો કામ કરતા હતા. એને આપણે કેવી રીતે સમજી શકીએ?
હા, ચોક્કસ. મને લાગે છે સૌથી પહેલું અને મુખ્ય મૂલ્ય તો છે અતૃપ્ત જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. કોઈ પણ વસ્તુ કેમ કામ કરે છે એ જાણવાની ભૂખ. પછી એ ભૌતિકશાસ્ત્ર હોય કે તાળું હોય કે પછી બ્રાઝિલનું સંગીત. અને બીજું
અને કદાચ સૌથી અગત્યનું, બૌદ્ધિક પ્રામાણિકતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હોનેસ્ટી, એમનો પેલો સિદ્ધાંત.
હા, કે તમારે તમારી જાતને મૂર્ખ બનાવવી જોઈએ નહીં.
અને તમે જે વ્યક્તિ છો જેને મૂર્ખ બનાવવી સૌથી સહેલી છે. પોતાની જ થિયરી પર શંકા કરવી, એને ખોટી પાડવાનો પ્રયત્ન કરવો, સ્વછેતરપિંડીથી બચવું. આ જ વાત એમણે કાર્ગો કલ્ટ સાયન્સવાળા ભાષણમાં સમજાવી હતી.
આ કાર્ગો કલ્ટ સાયન્સ શું છે એ થોડું સમજાવશો?
જરૂર. જુઓ, બીજા વિશ્વયુદ્ધ વખતે પેસિફિકના કેટલાક ટાપુઓ પર અમેરિકન સૈનિકો હતા. ત્યાં વિમાન આવતા, સામાન કાર્ગો લાવતા.
હા.
સૈનિકો ગયા પછી ત્યાંના સ્થાનિક લોકોએ વિચાર્યું કે આપણે પણ વિમાન બોલાવીએ. એટલે એમણે વાંસ લાકડાના નકલી રનવે, કંટ્રોલ ટાવર, હેડફોન બધું બનાવ્યું. એ લોકો વિધિની નકલ કરતા હતા, પણ એની પાછળનું વિજ્ઞાન સમજતા નહોતા. અચ્છા, સમજાયું.
ફેનમેનેને આનો ઉપયોગ એવા વિજ્ઞાન માટે કર્યો જે દેખાવમાં તો વૈજ્ઞાનિક લાગે, પ્રયોગો, ડેટા બધું હોય, પણ એમાં સાચી સમજ, પ્રામાણિકતા, શંકા, સ્વટીકાનો અભાવ હોય, માત્ર દેખાવ કરવો, સાર વિના.
બહુ સરસ ઉપમા છે. એટલે કે મૂળભૂત સમજણ પર ભાર.
હા, અને પિતાજી પાસેથી મળેલી શીખ, જાણવું અને સમજવું વચ્ચેનો ભેદ, ગોખણપટ્ટીનો વિરોધ, પછી પેલી સત્તા અને પરંપરાને પડકારવાની વૃત્તિ, આંધળો વિશ્વાસ નહીં પણ તર્ક અને સવાલ.
અને આ બધા પાછળ પેલો આનંદ, ખરું ને?
હા,
ધ ફન ઓફ ફાઇન્ડિંગ થિંગ્સ આઉટ.
બિલકુલ, શોધનો આનંદ. એમના માટે વિજ્ઞાન નોકરી નહોતી, રમત હતી. કિક ઇન ધ ડિસ્કવરી.
એમની વિચારવાની પદ્ધતિ, જેને ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ કહે છે, એ પણ આનો જ ભાગ હશે.
હા, સમસ્યાને મૂળભૂત સિદ્ધાંતોથી જોવી, ધારણાઓને પડકારવી, અને બીજું, જ્ઞાન અને અનુભવને જોડવા. કલા, વિજ્ઞાન, સંગીત બધું જોડાયેલું છે, અને જાતે અનુભવ કરવો, પુસ્તકો પૂરતા નથી. એટલે જે બ્રાઝિલ ગયા, વગાડ્યું, શીખ્યા.
અને મને ખબર નથી એમ કહેવાની હિંમત.
હા, એ પણ બહુ મોટી વાત છે. અજ્ઞાનતાનો સ્વીકાર એ જ જ્ઞાનની શરૂઆત છે.
અદ્ભુત વ્યક્તિત્વ. જો આપણે એમના જીવનમાંથી ત્રણ એવી ઘટનાઓ કે વળાંક લઈએ જેને ખરેખર એમનો રસ્તો બદલ્યો, તો એ કઈ હોઈ શકે?
પહેલી તો હું એમના પિતાના પ્રભાવને જ ગણીશ. પેલી સમજણ પર ભાર મૂકવાની વાત, એણે એમના આખા જીવનની દિશા નક્કી કરી દીધી. માત્ર માહિતી ભેગી કરવાને બદલે જ્ઞાનનું સર્જન કરવું, આ પાયો હતો.
બરાબર. અને બીજો વળાંક?
બીજો હું માનું છું કે લોસ અલામોઝનો અનુભવ, અને એ જ વખતે આર્લિનનું મૃત્યુ. એક તરફ વિશ્વ બદલી નાખનાર વિજ્ઞાનનું દબાણ, નૈતિક દ્વિધા, અને બીજી તરફ ઊંડો અંગત આઘાત. આ બંનેના સંગમે એમને વધુ મજબૂત, વધુ વાસ્તવિક બનાવ્યા હશે.
અને કદાચ વધુ સ્વતંત્ર વિચારસરણીવાળા. પેલું બીજા શું વિચારે એની ચિંતા ન કરવી.
હા, કદાચ એ વિચાર વધુ દ્રઢ બન્યો હશે. એમની સ્થિતિસ્થાપકતા અને માનવીય પાસું અહીં ઘડાયું.
અને ત્રીજી ઘટના, પેલી પ્લેટવાળી.
ભૌતિકશાસ્ત્ર નહીં થાય ત્યારે આ સાવ નાનકડી રમત જેવી ઘટનાએ એમનો ઉત્સાહ પાછો લાવી દીધો, અને એ જ તેમને નોબેલ સુધી લઈ ગઈ.
આ બતાવે છે કે પ્રેરણા ક્યાંથી પણ મળી શકે છે, અને રમતમાં કેટલી શક્તિ છે.
બરાબર. દબાણ વગર માત્ર શુદ્ધ જિજ્ઞાસાથી કામ કરવાની શક્તિ. આ ત્રણેય ઘટનાઓ, પાયો, સંઘર્ષ અને પુનર્જાગરણ, એમનું જીવન બતાવે છે.
તો આ બધી વાતો પરથી આપણે, જેઓ કદાચ વૈજ્ઞાનિક નથી, એ શું શીખી શકીએ? આપણા જીવનમાં આ કેવી રીતે ઉપયોગી થાય?
ઘણું બધું. પહેલું તો એ જ કે જિજ્ઞાસુ બનો. આપણી આસપાસ જે પણ છે, આપણું કામ, આપણા સંબંધો, દુનિયા, એના વિશે પ્રશ્નો પૂછો. આ કેમ છે એ પૂછવાથી જ સમજ વધે છે.
અને પેલી બૌદ્ધિક પ્રામાણિકતા, પોતાની જાતને મૂર્ખ ન બનાવવાની વાત,
એ તો ખૂબ જ જરૂરી છે. આપણે કેટલી વાર નાના મોટા જૂઠાણામાં, દેખાડામાં જીવતા હોઈએ છીએ, પોતાની ભૂલ સ્વીકારવી, મને નથી ખબર એમ કહેવું, વાસ્તવિકતાનો સામનો કરવો, આ બધું જ આપણને વધુ સારા માણસ બનાવે છે.
અને શીખવાનો આનંદ?
હા, કામ સિવાય પણ કંઈક નવું શીખવું, કોઈ નવો શોખ કેળવવો, એનાથી જીવનમાં રસ જળવાઈ રહે છે. અને મુશ્કેલીઓ આવે ત્યારે
ફેનમેનની જેમ હાર ન માનવી.
હા, દ્રઢ રહેવું. રસ્તો બદલવો પડે તો બદલવો, બીજા શું કહેશે એની બહુ ચિંતા કર્યા વગર પોતાના સિદ્ધાંતો પ્રમાણે જીવવું, નિષ્ફળતાથી ડરવું નહીં, એને શીખવાનો ભાગ ગણવો.
ખૂબ સરસ. આખી ચર્ચાનો સાર કાઢવો હોય ફેનમેનના જીવન અને આ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય બોધપાઠ લેવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હશે?
ઓકે, પ્રયત્ન કરું. એક ભાવનાત્મક સૂચ હું કહીશ કે ગમે તેટલું તર્કસંગત મન હોય, પ્રેમ અને અંગત સંબંધોનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે. આર્લિન સાથેનો એમનો સંબંધ અને એમના મૃત્યુએ એમના પર જે અસર છોડી એ બતાવે છે કે મોટી સિદ્ધિઓ વચ્ચે પણ માનવીય સંવેદના અને નુકસાનનો સામનો કરવાની હિંમત કેટલી જરૂરી છે. એક બૌદ્ધિક સૂઝ, સાચી સમજણ એ માત્ર માહિતી કે સૂત્રો નથી, એના માટે મૂળભૂત સિદ્ધાંતો પકડવા પડે, સતત સવાલ પૂછવા પડે અને સૌથી અગત્યનું, પોતાની જાત સાથે ક્રૂર પ્રમાણિકતા રાખવી પડે. વિજ્ઞાન એ જ્ઞાનનો ઢગલો નથી, પણ વિચારવાની એક રીત છે. એક સાર્વત્રિક સૂઝ, દરેક બાબતમાં બાળ સહજ જિજ્ઞાસા રાખો, રમતા રમતા પ્રયોગો કરો, પરંપરા અને સત્તા પર સવાલ પૂછતા ડરો નહીં, અને સૌથી અગત્યનું, ડોન્ટ ફૂલ યોર સેલ્ફ એન્ડ યુ આર ધ ઇઝીએસ્ટ પર્સન ટુ ફૂલ. આ જ અભિગમ એક સમૃદ્ધ અને પ્રામાણિક જીવન તરફ દોરી જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.